તારીખ 18/7/1997, ડાયરીના બોલ નંબર 803 અને 808 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 91.
આની જે વિધિથી સૌ સાધી રહ્યા છે તેમાં જે રસ અને જોશ છે તે તેમની વાણીમાં સહજ સ્વાભાવિક પ્રકારે વ્યક્ત થાય છે. શું કહે છે? સાધનાની અંદર જે રસ છે અને જે પુરુષાર્થ છે એટલે ફોર્સ છે, પુરુષાર્થ બતાવે છે. તે તેમની વાણીમાં જ સ્વાભાવિક રીતે વ્યક્ત થાય છે. કેમ કે બે ઇમોશનલ ફિલિંગ્સ છે, રસ અને ફોર્સ બે. એટલે વાણીમાં એ વિશે પણ એ પણ ભાવ વ્યક્ત થાય છે. તેને પણ જ્ઞાનીની વાણીનો આશય ગણી શકાય, એને પણ આશય ગણી શકાય. આશય એટલે પરમાર્થ, કારણ કે તેવી સહજ આત્મરસ નિતરતી વાણીનો ધ્વનિ અજ્ઞાન દશામાં હોતો નથી. એવો રસ અને એવો ફોર્સ ત્યાં છે ને, તો એવો એ પ્રકારનો ભાવ વાણીમાં પણ ના આવે, એ સ્વાભાવિક છે. અજ્ઞાન દશામાં જ્યાં આત્માના પ્રત્યક્ષ દર્શન જ નથી, ત્યાં પ્રત્યક્ષ દર્શનને લીધે જે અને જેવો રસ સહજ ઉત્પન્ન થઈ જાય, તેવો રસ આત્મ સ્વરૂપથી અને માર્ગથી અજાણ જીવને તેમાં અંધારું હોવાથી સહજ ક્યાંથી ઉદ્ભવે? શું કીધું? અજ્ઞાન દશામાં આત્મા પ્રત્યક્ષ નથી, એટલે આત્માની વિષ્ણુના પોતાના સ્વરૂપની બાબતમાં સાવ અંધારામાં ઉભો છે. એ સ્વરૂપને શું કહે? થોડાક શબ્દોની ધારણા કરી હોય એ બહુ બોલતો કહે, પણ એ શબ્દોનું વાચ્ય તો એના જ્ઞાનમાં હોતું નથી. એવું બને છે કે જે શબ્દો ધાર્યા હોય એ તો એ કે આત્મા આવો છે, નાયક છે, નામ છે, નામ છે, પણ આત્માના સ્વરૂપનો વાચક કોઈ નવો શબ્દ આવે ત્યારે તકલીફ થાય. કેમ કે અપરિણામી શબ્દ નવો આવ્યો હતો, અપરિણામી શબ્દનો પ્રયોગ ક્યારેક થયો હશે, થયો તો છે, તો આપણે 280 ગાથાના પ્રવચનમાંથી કાઢીને મૂક્યું હતું, મૂક્યું છે દૂરદ્રષ્ટિ પ્રકાશના બીજા ભાગમાં. શું ઘણી વખતે તકલીફ થાય કે એવું એવું તો કઈ હતું હશે, એવો તો કઈ આત્મા હતો હશે, કેમ કે અમને આત્મા જોયો નથી. અજ્ઞાન દશામાં જ્યાં આત્મા પ્રત્યક્ષ આત્માના પ્રત્યક્ષ દર્શન જ નથી, ત્યાં પ્રત્યક્ષ દર્શનને લીધે જ્ઞાનીને જેવો રસ ને જે પ્રકાર આવતો હોય ઉત્પન્ન થઈ જાય જ્ઞાનીને, એવો અજાણ જે આત્મ સ્વરૂપથી અજાણ હોય એને કેવી રીતે થાય, એ ક્યાંથી આવે? એને ન જ ઉદ્ભવે. આ વિષયમાં જ્ઞાની અનુસાર કૃત્રિમતા કરવા જતા ફરક પડી જાય છે. કોક નકલ કરવા જાય એમાં ફરક પડી જાય છે, કેમ કે સહજતા અને કૃત્રિમતા એનો ફરક તો પડવાનો પડવાનો ને પડવાનો છે. દાખલા દાખલો લઈ કે ગુરુદેવ આત્મ સ્વરૂપની વાત કરે, આ હા હા આનંદ નો નાદ છે, આહાહા એમ કરે. અને એવા શબ્દો બોલીને બીજું પણ કોઈ આહા કરે, પણ બે માં ફેર પડી જાય. ખરે કોઈ એવું કરવા જાય એમાં ફેર પડી જાય છે. શું કેમ કે પ્રત્યક્ષ જે જોઈને કહે છે ને, જે અંધારામાં ઉભો છે ને કઈ દેખાતું નથી, ફરતો પડવાનો જ. દ્રષ્ટાંત લીધું છે સમ્ય જ્ઞાન દીપિકામાં ધર્મદાસજી, ચોરને જોઈને કૂતરો ભસે છે ત્યારે બાજુની શેરી વાળા કૂતરા પણ ભસવા માંડે છે. કેમ કે એને ખબર પડી જાય છે કે આ કૂતરો ચોરને જોઈને ભસે છે. કેટલા માટે શા માટે ભસે છે કે જે સૂતા હોય એને જગાડી દેવાના છે, એટલા માટે ભસે છે ને. એ જ ટાઈપનું ભસે, બીજા કૂતરાઓ પણ એ જ ટાઈપનું ભસે, પણ એ ચોરને જોયો નથી, એને ચોરને જોઈને નથી ભસતા, તો ખાલી સાંભળીને નકલ કરે છે. ભસવા ભસવામાં ફેર પડી જાય છે. એવું છે, કૃત્રિમ પ્રકારથી નિમિત્ત નિમિત્ત ભાવે શ્રોતાને આત્મરસ ઉપજતો નથી. રિઝલ્ટ શું આવશે? નિમિત્તમાં રસ નહીં હોવાથી નિમિત્તે પણ રસ આવવાનો નથી. આયા રસ હોય તો જ આયા રસ ઉપજે, એ વગર ન ઉપજે. આયા દુઃખ હોય ને ત્યાં રસ ઉપજે એવું ન બને, માત્ર શબ્દો છે ન બને, એવું સહજ છે. આ પ્રકારે આશય ભેદ સમજવો જોઈએ. સર્વજ્ઞ વિતરાગ દેવનું સ્વરૂપ ઓળખાતા મોક્ષય થાય જ તેવો નિયમ છે. પર્યંત પરમાત્મા સર્વજ્ઞ દેવ સમો શરણમાં બિરાજમાન હોય અને એમનું સ્વરૂપ ઓળખાય, ઓળખનાર નો મોક્ષ ક્ષય થયા વિના નિયમ છે ચોક્કસ. કેમ કે ભગવાન નું સ્વરૂપ નિર્મોહી છે. કેવું છે? એમણે મોક્ષય કર્યો છે, એ સ્વરૂપ ને ઓળખે એ ઓળખનાર નો મોક્ષ થાય થાય ને. જે અરિહંત ભગવાન ના દ્રવગુણ પર્યાય ને ઓળખે છે એનો મોક્ષ થાય છે. તમે મને ઓળખો છો, અત્યારે મેં કફની પહેરી છે, પછી બુસ્કોટ પહેરું ત્યારે ઓળખો કે ન ઓળખો? એમ કહો કે આ બુસ્કોટ તમને આવો લાગે છે, તેવો લાગે છે, કાં તો તમે એમ કહો કે સારો લાગે છે, ક્યાં તો એમ કહો કે તમને ખરાબ લાગે છે. પણ તમે ઓળખો તો ખરા ને મને. હા, પછી પાઘડી પહેરું તો ઓળખો તમે, મારે તો ઓળખવું શું છે એ દ્રષ્ટાંત હું શું આપું છું. ઓળખ એક એવી ચીજ છે કે જે ફેરફાર થતા પણ ભૂલાય નહીં. જ્ઞાનીની ઓળખાણ આપણે શું કરવા પ્રકરણ વધારે ચાલે છે કે અનેક પ્રકારના ચિત્ર વિચિત્ર ઉદયમાં હોય છે, ત્યારે ઓળખાણ નથી ફરી જતી. વેસ્ટ ફેર ફેર વેસ્ટનો ફેર થાય છે, ઉદય છે એનો વેસ્ટ છે, વેસ્ટનો ફેર થાય છે, ઓળખાણ ફરતી નથી. એનું નામ ઓળખાણ છે. ઓળખાણ એટલે જે જ્ઞાન બદલાય નહીં. સમોસરણ ની મધ્યમાં સર્વજ્ઞ હોય કે સમોસરણ ન હોય ત્યારે પણ સર્વજ્ઞ હોય, સામાન્ય કેવળી હોય છે, સર્વજ્ઞ છે, પર્યંત છે. જે એને ઓળખે એની અંતર પરિણતિથી ઓળખે છે કે આમને મોહ નથી, પરિણમનમાં મોહ નથી, એ દેખાય છે. જેને એ દેખાય છે એનો મોહ જાય છે. કેમ, કેવી રીતે જાય છે? પ્રભુ સંસારમાં 83મી ગાથામાં વિસ્તાર કર્યો છે કે એને પોતાનો આત્મા એવો દેખાવા માંડે છે. પોતાનો આત્મા નિર્મોહી આત્મા દેખાણો એ દેખનારની પર્યાયમાં, દેખનાર પર્યાયમાં પછી મોહ ઉત્પન્ન થઈ શકે, મોહ ન થાય. દાખલામાં એમ જ છે ને, તમે ઘરમાં બે માણસ રહ્યો છો, એકબીજાને ઓળખો છો ને, ક્યારે ઓળખો? ડ્રેસ ગમે એટલા ચેન્જ કરીને આવે તો ફરી જાય, એમાં જ્ઞાન ફરી જાય? ગામડાનો ડ્રેસ પહેરે કે ફોરેનરનો ડ્રેસ પહેરે કે ગમે એવી ડ્રેસ પહેરે ને, એનું નામ ઓળખાણ. ઓળખાણ નો વિસ્તાર વિશે કેવી રીતે કરવું? પોઈન્ટ શું છે કે તમારું જ્ઞાન છે ઓળખે છે અને તમે સમજો. પોઈન્ટ કેટલો છે કે જે જ્ઞાન તમારું ઓળખાણ કરે છે એ જ્ઞાન ને તમે સમજો તો ઓળખાણ એટલે શું? ભાવને સમજો તો ભાવ ભાષણ થાય. ખાલી શબ્દાર્થથી તમને સમજાવીએ કે ઓળખાણ એટલે એનો અધરવડા, એની ડેફિનેશન આ, ભાવને ન સમજો તો નકામું છે. અધરવડે સમજવા નકામું છે અને ડેફિનેશન સમજવી પણ નકામું છે. દાખલો આપવા પાછળ હેતુ એ છે કે ભાવને સમજાવવું છે. સર્વજ્ઞ વિતરાગ દેવ નું સ્વરૂપ ઓળખાતા મોક્ષય થાય તેવો નિયમ છે, પરંતુ કોઈ પ્રગટ કારણને અવલંબીને. પ્રગટ કારણ બે જાતના છે, એક સર્વજ્ઞની પ્રતિકૃતિ એટલે નકલ એવા પ્રતિમાજી છે, અર્યંત પ્રતિમાજી છે. જેવા આર્યન છે એવી જ પ્રતિકૃતિ છે. પ્રતિકૃતિ એટલે સ્ટેચ્યુ, મૂર્તિ. એ પ્રગટ કારણ છે અને શાસ્ત્રમાં અર્યન ભગવાનનું વર્ણન આવે એ પણ પ્રગટ કારણ છે. પરંતુ કોઈ પ્રગટ કારણને અવલંબીને, એટલે પ્રતિમાજીને જોઈને અથવા શાસ્ત્રથી સમજીને, સર્વજ્ઞને સમ્યક્ત્વ ભાવે પણ જો ઓળખવામાં આવે તો તેથી જીવ મોક્ષ માર્ગની સન્મુખ અવશ્ય થાય. આ સંસ્કારી જીવ માટે વાત છે, બાકી તો સજીવન મૂર્તિ જ જોઈએ, સર્વજ્ઞ પોતે જ જોઈએ. કોઈ સંસ્કારી જીવને પ્રતિમાજીને જોઈને પણ જ્ઞાન થાય છે અથવા શાસ્ત્ર વાંચીને પણ જ્ઞાન થાય છે. પ્રગટ છે ને પ્રતિમાજી, શાસ્ત્ર પ્રગટ છે અને સ્મૃતિમાંજી પ્રગટ છે.
પ્રતિમાજીમાં જે પ્રગટ અંતર્મુખતા છે એને અવલંબીને, પ્રતિમાજીમાં અંતર્મુખતા અને પ્રગટ છે એને અવલંબીને.
તો એવી રીતે જ એની પ્રતિકૃતિ છે ને, એમના જે એમ જવાબ જેવા અરહંત પ્રતિમા છે એવા જ એમના પ્રતિમા છે. એ જ ભાવ બતાવે છે, બીજો ભાવ નહીં. એટલા માટે તો આપણે શૃંગાર વગેરેને એલાવ નથી કરતા. શ્વેતાંબર જે શૃંગાર કરે છે, એ વિષપંથીઓ પણ જે કાંઈ ટીલા ટપકા કરે છે, આપણે શું શા માટે નથી કરતા, તેરાપંથી નથી કરતા. કેમ કે કોઈ વિકૃતિ ન જોઈએ, અસલ જેવા અરિયંત છે એવા જ અરિયંત હોવા જોઈએ, એમ કેવું છે. ફેરફારવાળા નહીં, કેમ કે એનો ભાવ નહીં મંચાય ને, તો અંદરનો જે ભાવ છે એ પકડવાનો છે. શાસ્ત્રમાં વર્ણન આવે, અરિયંત આવા હોય, અરિયંત આવા હોય, એમના ભાવો આવા હોય, એમનું મુખમુદ્રા આવી હોય, એમના નેત્રો આવા હોય, એમનું શરીર આવું હોય, એમની વિતરાગતા આવી હોય, એમની અંતર્મુખતા આવી હોય, એમ શાસ્ત્રમાં બધું એમનું દ્રવ્યથી ભાવથી વર્ણન આવે. એને સમજીને સર્વજ્ઞને સમ્યક્ત્વ ભાવે પણ જો ઓળખવામાં આવે, કયા ભાવે ઓળખવામાં આવે, એમનું સમ્યક પણ જો ઓળખવામાં આવે તો તેથી જીવ મોક્ષ માર્ગની સન્મુખ અવશ્ય થાય. સમ્યક્ત્વ પકડાય તો, એટલે તો આપણે સમ્યક્ત્વ ઉપર આખો આર્ટિકલ લખાઈ ગયો. એટલે આ સમ્યક્ત્વ શું છે, આર્ટિકલનું રીડિંગ શું લીધું છે, સમ્યક્ત્વ શું છે. એટલે જ્યાં જ્યાં સમ્યક્ત્વ છે ત્યાંથી એ વાત લીધી છે. જ્ઞાનનું સમ્યક્ત્વ, શ્રદ્ધાનું સમ્યક્ત્વ, આચરણનું સમ્યક્ત્વ, પુરુષાર્થનું સમ્યક્ત્વ, મુમુક્ષુની ભૂમિકાનું સમ્યક્ત્વ, જ્ઞાન દશાનું સમ્યક્ત્વ, સર્વજ્ઞનું સમ્યક્ત્વ, ઓળખાય તો સમ્યક્ત્વ પણ એ ઓળખાય, નહીતર ન ઓળખાય. ઓળખવામાં બીજું કાંઈ નથી આવતું, સમ્યક્ત્વ પણ ઓળખાય છે, બીજી રીતે ઓળખાય
નહીં.
એ પૂરું હોય છે અને એ સિવાય ઓળખવાનો કોઈ બીજો મુદ્દો નથી, ઓળખવા માટે બીજો મુદ્દો કોઈ છે નહીં. નહીં તો સર્વજ્ઞને તો પૂરા પૂરા બધા ગુણ પ્રગટ થઈ ગયા છે, અહીંયા વાત સર્વજ્ઞની ચાલે છે. તોય તે ઓળખનાર સર્વજ્ઞ નથી, ઓળખનાર છદ્મસ્થ મુમુક્ષુ છે. અને સમ્યક્ત્વ અતિ સૂક્ષ્મ છે, સમ્યક્ત્વ અતિ સૂક્ષ્મ ભાષામાં ગોથળ. ભાષાથી અગોચર એવો વિષય છે, એને પકડવાનો છે, એનો ભાવ પકડવાનો છે. પત્ર ઉપર થી લીધું છે, 504 નંબર ના પત્ર માં. એટલે ત્યાં શું છે કે ત્યાં સર્વજ્ઞ પરોક્ષ છે, પ્રતિમાજી અને શાસ્ત્ર ઉપરથી સર્વજ્ઞને ઓળખે છે, ત્યાં સર્વજ્ઞ પરોક્ષ છે. હવે પ્રત્યક્ષ સર્વજ્ઞ પરમાત્મા સંવસરણમાં બિરાજે છે એની વાત છે, અને પોતે ઓળખના રાજર છે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પરમાત્મા અથવા પ્રત્યક્ષ સત્પુરુષ અથવા પ્રત્યક્ષ મુનિરાજ સજીવન મૂર્તિ ત્રણેય તેના સમાગમ યોગે તેનો સમાગમ થાય ત્યારે એ બીજે હોય ને આ બીજે હોય ને અનુમાન કરે ને એમ નહીં, વિચાર કરે ને એમ નહીં, સામે હોય પ્રત્યક્ષ. સ્વભાવનું સમ્યક પણ ઉભા છે, એમનું જે સ્વાભાવિક પરિણમન છે ત્રણેયનું એમાં એમનું સમ્યક પણ ઉભા છે, એ ત્રણેયમાં કોમન છે, તો ત્રણેય ઓળખાઈ જશે. જ્ઞાની ઓળખાતા મુનિ ઓળખાય, સર્વજ્ઞ ઓળખાય, સર્વજ્ઞ ઓળખાતા મુનિ ને જ્ઞાની ઓળખાય, મુનિ ઓળખાય તો સત્પુરુષ અને સર્વજ્ઞ ઓળખાય. કેમ કે સંકિત સમ્યક્ત્વથી ઓળખે છે, ત્રણેયમાં સમ્યક્ત્વ છે એ સરખું છે, એક સરખું સંકિત છે ત્રણેયને. પંડિત કે ભાઈ સર્વજ્ઞ ની ભક્તિ વધારે કરો, કેમ કે એનામાં વિતરાગતા પૂર્ણ છે. નાની ભણની ભક્તિ ઓછી કરો, કેમ કે એનામાં વિતરાગતા અધૂરી છે, અલ્પ છે. તો કે તને ખબર નથી સમ્યક્ત્વથી ઓળખવાના છે, શેનાથી ઓળખવાના છે, સમ્યક્ત્વને ઓળખથી ઓળખવાના છે. એની ત્રણેય માર્ખા છે, સરખું છે, ઓળખાશે નહીં તો વિતરાગતા ને સમજી જ નહીં શકે, એવી વાત છે. એમ બધે એની પોતાની ફૂટપટેથી માપવા જાય તો માપ ખોટું પડે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પરમાત્મા અથવા પ્રત્યક્ષ સત્પુરુષ કે મુનિરાજ તેના સમાગમ યોગ્ય, એટલે પ્રત્યક્ષ સમાગમ યોગ્ય. સ્વભાવનું સમ્યક પણ ભાષે તો તેથી જીવ મોક્ષ માર્ગની સન્મુખ અવશ્ય થાય, એને ઓળખે એટલે એને પણ મોક્ષ માર્ગની સન્મુખતા આવ્યા વિના એને આત્માની ઓળખાણ થઈ જવાની. જીવ મોક્ષ માર્ગની સન્મુખ અવશ્ય થાય અને તે તેનું મહત્ ફળ છે, એનું ફળ એ ઓળખાણનું ફળ બહુ મોટું છે. ઓળખાણથી એનું ફળ નાનું સૂનું નથી, એનું ફળ નિર્વાણ પદ છે એમ કે છે. તેનું મહત્ ફળ છે એટલે સૌથી મોટું ફળ છે, તે અપૂર્વ છે, મોટું પણ છે અને એવું ઓળખાણ થવી તે અપૂર્વ છે. અનંત કાળમાં એને સજીવન મૂર્તિને ઓળખા નથી. ઉત્કૃષ્ટ પાત્રતાવાન અથવા ખરી મુમુક્ષુતા પ્રગટવાથી જ સફળતા આવી સફળતા પ્રાપ્ત થાય છે, તે ઓળખી શકાય છે, ગમે તે ઓળખી શકે એ વાત નથી. આ મુદ્દો તત્વજ્ઞાનના અભ્યાસમાં આ મુદ્દો પ્રચલિત નથી. રૂપાળુદેવે ઘણી વાતો અસાધારણ કરી છે પત્રો, આવો વિષય છે. સમ્યક્ત્વ પણ ઓળખવાની વાત ક્યાંય નથી.
ભાષાથી અગોચર કીધું, સમ્યક્ત્વને ભાષાથી અગોચર કીધું.
એમ છતાં આપણે બે આર્ટિકલ મોટા પ્રકાશિત થઈ રહ્યા છે,
છતાં બહુ ભાગ રહી જાય છે, કહેવાય છે એમ તો છે. એટલે ભાષામાં ગોચરમ એ વાતનું આપણે સમર્થન કર્યું છે. પંચાધ્યાયી કારે શાસ્ત્રકાર છે ને, મહાન શાસ્ત્ર છે, શાસ્ત્ર કરતા પણ મહાન જ હોય, એનું એની કૃતિ શાસ્ત્ર મહાન હોય તો શાસ્ત્ર કરતા પણ મહાન જ હોય ને, મહાન શાસ્ત્ર ની ગાથા. આપણે એની વિરુદ્ધ નથી
લીધું,
સમજક તો છે, જ્ઞાન થી અગોચર છે, ભાષામાં કહેવાય ઓછો. એટલો આર્ટિકલ લીધો તો એ અલ્પ જ કર્યું છે, એ તો બાકી રહી જાય છે. જ્ઞાન માં આવે છે, ઘણું આવે છે, ભાષામાં આવી શકે. ઓળખાય ત્યારે સમ્યક તો જ્ઞાન માં આવે છે, ત્યારે એને ખબર પડે છે કે આ તો ખાલી સંકેત ઇશારો કર્યો છે, વાત તો ઘણી મોટી છે. ઓળખાય ત્યારે એમ સમજે, એટલે એને ભાષામાં ગોચરમ કહેવામાં આવે છે. પણ ભાષામાં ગોચરમ એટલે જ્ઞાન મગોચરમ એમ નહીં કહેવાય. કઈ કઈ એના વિશે કઈ ઉલ્લેખ જ ન થાય.
જય શ્રી.